निवेदनम सुख संपत् करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंद हास्य रुचिराननामुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदन महं विचिन्तये। तं सुकांत भृतं कांतं तं कांतं सर्वदोगतं तं गते द्वेग देवत्वं तं मन्दे भक्तिकासुखम्। अनंतकोटि ब्रह्मांड अधिपति सर्व अवतारी सर्व कारण न कारण इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वरतालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज ने छत्र छाया मा समग्र मुंबई विस्तार पर जेनी कृपा दृष्टि कायम रहेगी सेवा मुंबई मंदिर में विराजमान गोलोक बिहारी जी महाराज ना दिव्य साहित्य में बृहद मुंबई परा विस्तार समस्त सत्संग समाज द्वारा आयोजित द्विमासिक सभा ने शाकोत्सव उपक्रमे वासी ने आंगणे आयोजित आ दिव्य सभा ने अंदर उपस्थित धर्मकुल आश्रित वाला सर्वे अमारा संतो श्रीजी महाराज ना लाडीला धर्मकुल आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्मा दरेक भक्तजनों ने हमारा हृदय पूर्वक जय स्वामीनारायण। आज वासी ने आंगणे आज थी 200 वर्ष पूर्व भगवान श्री हरिये जे दिव्य शाकोत्सव करी अनंत जीवात्मा ने पोताना ऐश्वर्य प्रताप नु दर्शन करावेलो પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી હતી અને હજારો જીવાત્માનું કલ્યાણ જેના માધ્યમથી કર્યું હતું એવો દિવ્ય શાકોત્સવ એનું આયોજન આપણા દ્વિમાસિક સભાની સાથે સાથે આ કરવામાં આવેલું છે। આજનો દિવસ આપણા માટે ખરેખર મહત્વનો અને ઉત્તમ દિવસ ગણાય છે। મહત્વનો એટલા માટે કે આ જગતની અંદર જીવાત્મા જે હેતુ લઈને આવે છે એ ભગવાનના ધામની પ્રાપ્તિ ભગવાનના સાનિધ્યની પ્રાપ્તિ અર્થાત આપણા મોક્ષની વાત એને સમજવાનો જાણવાનો અને પચાવવાનો આપણને અવસર મળે છે। ઉત્તમ દિવસ એટલા માટે છે કે માયાને તરછોડી અને ભક્તો અહીંયા બેઠા છે। જગતના જીવ અને ભગવાનના એકાંતિક ભક્તોનો આ બહુ મોટો તફાવત છે। જગતનો જીવ હોય એ પોતાના ફેરફતુર અને મોજશોખની અંદર સમય વ્યતીત કરે જ્યારે ભગવાનના ભક્ત એ આવી દિવ્ય કથા વાર્તાનો આવા ઉત્સવ સમયનો કે ભગવાનના દર્શન પૂજનનો લાભ લઈ પોતાની જાતને કૃતાર્થ કરે છે। આજે ભગવાન શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળી ભગવાનના દિવ્ય એવા સિદ્ધાંતોને જાણીને આ એક અવસર આપણને એવો પ્રાપ્ત થયો છે કે જેનાથી માણસ એ પોતાના જીવનને બદલી શકે છે। એક વાત બહુ સુંદર આપણા સંપ્રદાયના ઇતિહાસમાંથી પણ જોવા મળે અને સામાન્ય રીતે પણ આપણે વિચાર કરીએ ને આપણને એમ થાય કે આ જ્ઞાનોપદેશની શી જરૂર છે। ઘણી વખત એમ થાય કે આ કથાઓ સભાઓ પ્રવચનો આ શાસ્ત્રો એનું એને વારે વાર કથન ગાન કરવામાં આવે છે સંભળાવવામાં આવે છે પણ વાલા ભક્તો એની પાછળનું બહુ એક સુંદર કારણ છે। તમને જ્યારે સત્સંગનો ઉપદેશ કરવામાં આવે ને મહારાજે એક બહુ સુંદર દ્રષ્ટાંત દીધો છે। વ્યક્તિ એને જો કોઈ મોટામાં મોટી બાધા આવતી હોય ને પોતાના કાર્યની સિદ્ધિમાં એક સંકલ્પ કર્યો હોય કાર્ય કરવાનો અને સિદ્ધિની અંદર
અનેક પ્રકારની આપણને વિટમણાઓ દેખાય, આપણે લક્ષ્ય સુધી પહોંચવામાં બાધા ઘણા સ્વરૂપની આવે. એમાં સૌથી મોટી જો બાધા હોય ને તો વ્યક્તિની શ્રદ્ધાની બાધા છે. કોઈ વાત બહુ સુંદર કરી છે, માણસ સાધનથી નથી આવ્યો. આપણે બાના ભલે બનાવીએ, આપણે ઘણી વખત કોઈ કે આ કાર્ય કરવું હતું તો એનું બાનું બનાવશે, ન થયું હોય એટલે મારી પાસે આ નહોતું, મારી પાસે સગવડ નહોતી, મારી પાસે કોઈ સાધન નહોતું. બાનું સાધનનું છે પણ હકીકતમાં ખામી એની શ્રદ્ધાની છે. સાધન નિમિત્ત બને છે. એક શ્રદ્ધાની ખામી મોટામાં મોટી જીવાત્માને બાધારૂપ થાય છે, જેની શ્રદ્ધા નથી. મહારાજે શાસ્ત્રમાં પણ લખ્યું, જ્ઞાન ક્યાંથી આવે? જો શ્રદ્ધા હોય તો જ્ઞાન આવે, શ્રદ્ધા ન હોય તો ઉપદેશ એક કાને સાંભળીએ બીજી કાને કાઢી નાખીએ, એમાં વિશ્વાસ ન થાય તો જ્ઞાન ન આવે. અંધકાર છે પણ અંધકારની અંદર જ્યાં સુધી દીવો નથી પ્રગટાવ્યો ત્યાં સુધી પ્રકાશ પથરાવાનો નથી. આપણે ભલે રાહ જોઈને બેસી રહીએ પણ એ અંધકાર દૂર કરવો હોય તો એના માટે ભલે નાની અમથી દિવેટ છે પણ એ દિવેટ પ્રગટાવવામાં આવે તો અંધકારને ચીરી નાખે છે. એ મનુષ્યના જીવનની અંદર અજ્ઞાનતા રૂપી જે અંધકાર રહેલો છે જો એને દૂર કરવો હોય, આ જન્મ મરણના ચક્રમાં જીવાત્મા જે સપડાયેલો છે એનો અંધકાર છે, કાળ ચક્રનો જે અંધકાર જીવાત્માની સાથે જોડાયેલો છે જો એને દૂર કરવો હોય, આ જીવાત્માને જગતની અંદર માયામાં અને પરબ્રહ્મમાં એટલે કે ભગવાનમાં જે ભિન્નતા જે છે એના સુખની જે ભિન્નતા છે એની જે જ્ઞાન નથી, એની સમજણ નથી, જો એનો અંધકાર દૂર કરવો હોય તો એના માટેનું સર્વશ્રેષ્ઠ સાધન એ આ સત્સંગ છે. આ સત્સંગ એવું માધ્યમ છે વાલા ભક્તો. મહારાજે તમે શિક્ષાપત્રી આ કોઈ એવી વિશેષ વાત આપણે ન જાણતા હોય એવું નથી, આપણે જાણીએ, રોજ શિક્ષાપત્રી વાંચતા હોઈએ તો ખ્યાલ હોય મહારાજે કેટલું સુંદર વરદાન દીધું છે. અમારી શિક્ષાપત્રીની જે અનુસરશે આલોક અને પરલોકમાં સુખ્યો થશે. વિચારો, આલોક અને પરલોક આ એક એવી સિદ્ધિ છે. આજનો ઉત્સવ પણ આપણને કંઈક એવું એક સૂચન કરે છે. બીજે કોઈના ત્યાં લગ્ન પ્રસંગ હોય, કોઈ વ્યવહાર પ્રસંગ હોય, કોઈ જગતના મેળાવડા હોય, ત્યાંય માણસ જઈને જમે છે પણ ત્યાં જે જમે છે એ માત્ર શરીરનું પોષણ થાય છે. અહીંયા આગળ જે પ્રસાદ લે છે ને શરીરના પોષણની સાથે સાથે આત્માનું પણ પોષણ થાય છે. એટલે આલોક અને પરલોક મહારાજના વરદાન પ્રમાણે શિક્ષાપત્રીના આશીર્વાદ મહારાજે જે લખ્યા એ કૃપા પ્રસાદ આપણને જો મળે તો મહારાજે કીધું કે આલોક અને પરલોક બંને સુખ્યો થાય. એટલે જે ભિન્નતા છે આલોકના ભૌતિક સુખોની પાછળ પણ જે આંધળી દોટ મૂકીને જીવાત્મા ભાગે છે પણ એને સુખની વ્યાખ્યા ખબર નથી, પણ ભગવાનનું જે સાનિધ્ય સત્સંગ છે, આ સત્સંગ રૂપી જે સાનિધ્ય એ આપણને ત્રણેય સુખ, જે આ સંસારના સુખને તો મહારાજ આપે જ છે. રંક હોય રાજા થાય, ભગવાન જેના પર રાજી થાય એ રંક હોય રાજા થાય. અમે સવારે અમે વાસીના ભક્તો બધા ઉતારે છે, સવારે અમને લેવા આવ્યા હતા, પછી રસ્તામાં વાતો કરતા હતા કે અમારી પાસે જયારે આ પ્રારંભ કર્યો અહીંયા આવ્યા ત્યારે અમારું પ્રારંભ લઈને આવ્યા હતા. હકીકતમાં વાલા ભક્તો ભગવાનના વખતનો એક પ્રસંગ છે. એક શેઠ મુંબઈ આવતા, મહારાજ કે ક્યાં જાઓ છો? મહારાજ કે મહારાજ મુંબઈ જાઉં છું, અહીંયા ધંધો બરાબર ચાલતો નથી, મુંબઈ જરા સારું શહેર છે અને બધાના ધંધા સારા ચાલે છે. ત્યાં મહારાજ કીધું ઓલા ભાઈ જતા જોયા કોણ મહારાજ? કે તમારું ભાગ્ય તમારા કરતા બે ડગલા આગળ ગયું છે. એટલે ભાગ્યથી માણસ ભાગી શકતો નથી. આપણને એમ થાય તમે આ જગ્યા બદલી એટલે અમને અહીંયા આગળ અવસર મળ્યા પણ હકીકત તો વાલા ભક્તો મુંબઈ તમે આવ્યા એના પહેલા ભાગ્ય તમારું આવ્યું હતું. પણ એ ભાગ્યને જો ફેરવ્યું હોય તો એ આપણી ભક્તિએ ફેરવ્યું છે, ભગવાનની કૃપાએ ફેરવ્યું છે. આવી સુંદર અમારી વાત છે. કહેવાની પાછળનો ભાવાર્થ એટલો છે વાલા ભક્તો કે આ જગતની અંદર આપણને જે મળ્યું છે, સ્વામીએ ખૂબ સુંદર મહારાજનો મહિમા અને ભગવાનના મહિમાની વાતો આપણને સમજાવી કે એ મહિમા જ્યાં સુધી આપણે ભગવાનનો જાણ્યો નથી, સમજ્યા નથી, ત્યાં સુધી મહાત્મા જાણવાનો નથી. પછી મોઢામાં રામ રામ વચનામૃતમાં મહારાજે લખ્યું, પોપટ પણ રામ રામ બોલે છે એથી કરીને એનું કલ્યાણ ન થાય, કારણ કે એને ભગવાનનો મહિમા નથી. આવો જયારે મહિમા દ્રઢ થઈને રહે. એક બહુ સુંદર આપણા સંપ્રદાયનો ઇતિહાસ એમ કે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા, મહારાજે માનુષ્ય ચરિત્ર કર્યું. રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પોતાના સ્થાન ઉપર બિરાજમાન કરાવી મહારાજની આરતી જેતપુરની અંદર ઉતારી છે. મુક્તાનંદ આદિ અનેક સંતો મહારાજના સાથે ત્યાં હાજર હતા. રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને ગાદી ઉપર બેસાડી અને મહારાજને પટ્ટાભિષેક કર્યો. પણ જ્યારે રામાનંદ સ્વામી ભગવાનના ધામમાં મહારાજની ઈચ્છાથી જ્યારે મનુષ્ય ચરિત્ર સંકેલ્યું, પછી મહારાજ શ્રીજી મહારાજ રામાનંદ સ્વામીએ જે ગાદી ઉપર આરૂઢ કર્યા હતા, ગાદી ઉપર બેસવા ગયા ત્યારે એમ કહેવાય કે મુક્તાનંદ સ્વામી જેની હાજરીમાં રામાનંદ સ્વામીએ મહારાજને બેસાડ્યા હતા, પણ છતાંય મહારાજનું કાંડું જાળ્યું. શા માટે? કે આ ગુરુની ગાદી છે, આના ઉપર ન બેસે. એક મહિમાની વાત સમજાવું છું. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સ્વામીએ પણ વાત કરી કે ગોપાલ સ્વામી કે આ બધા સંતોમાં દોષ નહોતા, પણ જીવાત્માને સમજાય, જીવાત્માને મહિમા દ્રઢ થાય. મહારાજે આ બધા ચરિત્રો ભગવાનની ઈચ્છાથી કર્યા હશે. સ્વામીએ બહુ સુંદર વાત કરી કે આપણે જે જીવાત્મા જન્મ લે છે ને એમાં ને ભગવાનના જન્મમાં ફેર છે. ભગવાનનું પ્રાગટ્ય જીવાત્માને કલ્યાણને અર્પિત થાય છે. જીવાત્માનું પ્રાગટ્ય, જીવાત્માનો જન્મ કર્મને આધીન હોય છે. એટલે ભગવાનની ઈચ્છાથી આ બધા ચરિત્રો મહારાજે કર્યા. રામાનંદ સ્વામીના ધામમાં ગયા પછી મહારાજ જ્યારે ગાદી પર બેસવા જાય, મુક્તાનંદ સ્વામીએ કાંડું જાળ્યું કે એના ઉપર ન બેસાય, ત્યારે એમ કહેવાય છે કે રામાનંદ સ્વામીએ ખુદ દર્શન દઈ અને એમને મુક્તાનંદ સ્વામીને કીધું, મુક્તાનંદ સ્વામી તમે ભૂલ્યા છો, અમે તો કહેતા હતા તમે ડુકડુકી વગાડનારા છે, ખરો ખેલ ભજવનાર તો આવવાના છે, આજે એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એને તમે એમના પોતાના સ્થાન ઉપર બેસવા ન દો. ત્યારે મુક્તાનંદ સ્વામીને થોડી મનમાં શંકા કુશંકા, રે સ્વામી કે છે પણ આ અમથા વખાણ કરે છે. પછી મહારાજને રામાનંદ સ્વામીએ સમાધિ કરાવી અને સમાધિમાં અક્ષરધામના દર્શન થયા. જેમ આપણે વર્ણન સાંભળીએ છીએ કે મહારાજ અનંત મુક્તો થકી વિટળાયેલા બેઠા છે, રામાનંદ સ્વામી સહિત હજારો મુક્તો, હજારો બ્રહ્મ સ્વરૂપ એ ભગવાનના સાનિધ્યમાં ભગવાનના દર્શન સેવાની અંદર જોડાયેલા છે, ત્યારે મુક્તાનંદ સ્વામીને પ્રતિદિન નહીં, આપણે જે આપણે સંપ્રદાયમાં પ્રચલિત આરતી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ મુક્તાનંદ સ્વામી ત્યારે ઉતારી છે. પણ હજુ પણ મહારાજે એક લીલા કરવાની બાકી રાખી. આપણને દ્રઢતા કેવી હોય છે, ભગવાનનો નિશ્ચય કેવો હોવો જોઈએ. મુક્તાનંદ સ્વામીને ભગવાનના સર્વોપરીપણાના દર્શન થયા, રામાનંદ સ્વામીએ કરાવ્યા, સમજણ ઉપદેશ બધું આપ્યું, મહારાજની સાથે રહેતા તોય મનમાં થોડુંક એમ રહેતું કે તોય ગુરુ એ ગુરુ. એટલે રામાનંદ સ્વામીનું એક કપડું એક નાનું અમથું પોતાની પૂજામાં રાખ્યું. ત્યારે એક નાના સંત એમને જોયું. એટલે આ કહેવાની પાછળનો ભાવ જોજો, એમની અજ્ઞાનતા કે એમનામાં દોષ બતાવો નથી, મારી વાત પહેલા સમજો. આ એક ચરિત્ર છે કે જીવાત્માને ભગવાનનો દ્રઢ નિશ્ચય કેવો હોવો જોઈએ એનું એક દ્રષ્ટાંત આપણને સમજાવ્યું છે. મુક્તાનંદ સ્વામીને સંતો આવીને કે સ્વામી આ તમે આ પૂજા રાખી છે બહુ સારા, ભગવાનના દિવ્ય સ્વરૂપો છે, મહારાજના પ્રસાદીના આપણને આપેલા પૂજવા માટે પૂજા છે, પણ આ કપડાની વાત જ્યાં કરી ત્યારે મુક્તાનંદ સ્વામીને થોડું મનમાં થયું કે મહિમાની વાતો, સંસારની વાતો વ્યાખ્યા બહુ લાંબી છે, આપણે ટૂંકમાં કહીએ અમને સમજાણો. ત્યારે મુક્તાનંદ સ્વામી પછી પદો રચ્યા છે કે છાડી કે શ્રી કૃષ્ણ દેવ ઓર કી જો કરુ સેવા, કાટીદારો કર મેળો તીખી તલવાર છે. જે ભગવાનના સિવાય આ માથું ભગવાનના સાનિધ્ય સિવાય બીજે કોઈ જગ્યાએ હવે જો ને કહેવા, આ મહિમા છે, આ દ્રઢતા છે, પછી આ જીવન કોઈ દિવસ બીજા પદાર્થમાં. એટલે કહેવાની ભગવાન વચનામૃતમાં લખ્યું, ભગવાનના પ્રત્યે જેવો મોહ હોય, ભગવાનના પ્રત્યે જેવો ઈશક હોય જીવાત્માને, કે જે લાગણી સંબંધ હોય એવો જો બીજા પદાર્થ સાથે બંધાય તો એ મોટું વિઘ્ન કરે છે. મહારાજ કીધું મુક્તિ માર્ગની અંદર નિર્વિઘ્ન થાય, દેશ કાળ સંગ આ જીવાત્મા ઉપર અસર કરે છે, અને આ દેશ કાળ ને સંગને ન અસર કરે, ભક્તિ માર્ગમાં વિઘ્ન ન આવે એવી કેવી સમજણ વચનામૃતમાં મહારાજે પૂછ્યું. ત્યારે મહારાજે એનો ઉત્તર કર્યો કે એવી બે સમજણ જેને દ્રઢ વૈરાગ્ય રાખ્યો છે અને જેને પોતાના આત્મબળ, જેને કે આ દ્રઢ આત્મનિષ્ઠાની જેને ભક્તિ છે, આવી જેની સમજણ છે એને ક્યારે દેશ કાળ ને સંગ એને ક્યારે અસર કરતો નથી. મૂંડા દેશ કાળ હોય, મૂંડો સંગ થઈ ગયો હોય, પણ એના વિક્ષેપ ન પડે ભક્તિની અંદર. શા માટે? અને આવી સમજણ ન હોય જેને દ્રઢ વૈરાગ્ય નથી, એટલે કે ભગવાનના પદાર્થ સિવાય બીજાની અંદર જેને રાગ થતો હોય અને એવા જેને દેહના સુખ છે એને મહત્વ આપતું હોય, તો મહારાજ કહે છે પછી દેહના સુખમાં એ લચપચો થઈ જાય, એને કહેવાય રાગી થઈ ગયો છે. એને આપણે શું કહે છે કે આ વ્યસની થઈ ગયો છે, આ સંસારના માયાના બંધનમાં બંધાઈ ગયો છે. એવો જયારે જીવાત્મા થઈ જાય ત્યારે પછી ભગવાનને ભૂલી જાય છે. અને બીજું કે દેહ કરતા પર એવો જે આત્મા ભલે દેહની અંદર બધ અવસ્થામાં છે પણ સર્વસ્વ દેહ નથી, સર્વસ્વ સત્તારૂપ કોણ છે? તો કે આત્મા છે. એ આત્માનું જેને અસ્તિત્વ નથી ખ્યાલ, એ આત્માનું તત્વ જેને નથી ઓળખ્યું, પોતાના જીવાત્માનું કલ્યાણનો ક્યારે વિચાર નથી કરતા. અને એવો જ્યારે જ્યારે આત્માને નથી પાડતો, પરમાત્માને ક્યાંથી પાડશે? એટલે આવી જેની સમજણ જેને દ્રઢ કરીને રાખી છે એને ભક્તિ માર્ગમાં ક્યારેય વિક્ષેપ નથી પડતો. આ સમજણ દ્રઢ કરવા માટેનો આ એક દાખલો છે. આપણે દર બે મહિને મુંબઈ બૃહદ મુંબઈના અલગ અલગ પરા વિસ્તારમાં આવી કથાઓનું સુંદર સભાઓનું આયોજન કરીએ જ છીએ. પણ આ આયોજન કર્યા પછી મિત્ર તમેરામ તાલી વગાડો, એક મને બહુ સુંદર નાનું દ્રષ્ટાંત યાદ આવ્યું છે. એમ કહેવાય કે રાજા હોય ને, રાજા રીજે ને ત્યારે શું કરે? કોઈના ઉપર રાજા રીજે ત્યારે રાજા કોકને ગામ આપી દે, કેટલા વાટલા ગામ. હમણાં આપણે ગાયકવાડ સરકારની વાત સાંભળી તો બ્રહ્માનંદ સ્વામી જો મારા રાજકવિ થાય તો આટલા ગામ એને હું આપી દઉં, આટલા પાદર આપી દઉં એમ, આટલા ગામ આપી દે. રાજ્ય જ્યાં રાજપતિ રીજે ત્યારે રાજ ગામડાઓ આપે, ગ્રામપતિ જ્યારે રીજે ને ત્યારે શું કરે? ત્યારે ગ્રામપતિ રીજે એટલે જે ગામનો ધણી હોય એ રીજે ત્યારે કોકને બે વીઘા ખેતર આપી દે, વીઘા બે વીઘા જમીન એની સત્તામાં જે છે એ આપે. એટલે ગ્રામપતિ રીજે ત્યારે આપે. હવે ખેડૂત જે જમીનપતિ જે ખેતી કરનાર જે એનો ઉદ્યોગપતિ હોય એ રીજે શું થાય? તો કે અનાજ આપી દે. કોઈના ઉપર મોજ આવે ને, જે દાડિયા કામ કરતા હોય એના ઉપર મોજ આવે તો કે આપે અનાજ. અને જ્યારે આમ કહેવાય છે, કોઈ માઠું ન લગાડશો પણ એમ કહેવાય કે જ્યારે વણી એટલે વાણિયા અને જ્યારે રીજે ને એ જ્યારે રાજી થાય ને તો શું કરે? તો કે દીખાવત દંત બજાવત તાલી. એટલે આપણે આપણી જ્ઞાતિ ઉપર વાત નથી, કારણ કે આમ તો એમાં અમારો વાણિયા બીજું શબ્દ જરાક માઠો લાગે એમ છે એટલે નથી બોલતો, પણ સ્વામિનારાયણ આ ત્રણને એમાં ગણી લીધા સમને. પણ એટલે આપણે માત્ર દીખાવત દંત બજાવત તાલી એવું ન કરવું જોઈએ. આ જે કથાઓ થઈ છે, આ જે સિદ્ધાંતની વાતો થઈ છે ભલે ભક્તો, અને આપણા જીવનમાં ઉતારવા માટેનો આ દાખલો છે, આ સાંભળવા માટેનો દાખલો નથી, આ રોચક માટેનો નથી. બાકી એક વખત આ દ્રઢ કરજો અમારા વચનને તમે, ખાસ વાલા ભક્તો બધાએ અને ખાસ કરીને અમારા યુવાનો, એને અમે ભલામણ ચોક્કસ કરશું કે આ શબ્દોને તમે એટલા માટે દ્રઢ કરજો કે માણસને જો એનો સ્વભાવ બદલાણો, તમે આજે પણ રાજકોટની અંદર જઈને જોઈ આવો, આજે પણ એ પ્રત્યક્ષ સાક્ષી પૂરે છે જે બોરડી કે જેના ઉપર કાંટા હતા અને એક વખત એક ભગવાનના સંતને જ્યારે એના શબ્દ કાને પડ્યા, પણ એ કેવા શબ્દ કે તારા યોગમાં ભગવાન આવ્યા અને તોય તે તારો સ્વભાવ ન બદલ્યો, એમ એ કરતાની સાથે એના કાંટા ખરી ગયા. આજે તમને એમ જ્યારે આ ઉપદેશ કરવામાં આવતો હોય, સત્સંગનું જ્ઞાન પીરસવામાં આવતું હોય અને આપણે આપણો સ્વભાવ ન ટાળી શકીએ, આપણે આપણા દુર્ગુણ ન ટાળી શકીએ, આપણે આપણા અહંકાર ન ટાળી શકીએ, આપણે આપણા અંતઃશત્રુ કામ ક્રોધ લોભ મોહ ન ટાળી શકીએ, તો વાલા ભક્તો આપણા જેવું અભાગ્ય કોઈ ન કહેવાય. અને એ કરવા માટે ભગવાનનો દ્રઢ મહિમા અને આ જગતની અંદર જીતવા માટે જો કંઈ જરૂરી હોય તો પોતાનું આત્મ બળ વધારવા માટે જે આ જ્ઞાન એ આજે દિવસમાં તમને આવ્યું છે, જેનાથી આત્માને પણ પોષણ મળ્યું છે, એટલે શરીર અને આત્માનું પોષણ બંને સાથે થાય એવો આ દિવ્ય ઉત્સવ આજે અને આપણી દ્વિમાસિક સભા એ આજે આપણે વાસીને આંગણે ઉજવી રહ્યા છે. જો કે આ વાસીની અંદર મારે ક્યારથી અમારી આ પ્રથમ સભા છે આપણી દ્વિમાસિક સભાના લાઈનની અંદર, અને અમને આનંદ છે આજે સવારથી અમે આ બધા ભક્તો પ્રથમ કદાચ મુલાકાતમાં આવ્યા છે. કોઈ વખત મોટા પ્રસંગોમાં દર્શન કરી ગયા હોય અમને ઘણા તો કદાચ ખ્યાલ નથી, પણ ઘણા બધા હરિભક્તોને આજે નજીકથી જોયા, એમનો એમનો સ્વભાવ એમનો ભાવ જોયો ને ત્યારે અમને ખરેખર એમ થયું કે આ ભગવાનના ભાવિક ભક્તો છે. અને આવા મુક્ત હોય ને, જેમ લોઢુ હોય એ જ્યારે લોહી ચુંબકના યોગમાં આવે ને ત્યારે લોહી ચુંબક એને આકર્ષી લે છે. ભગવાનનું પણ તત્વ એવું છે કે એ ભગવાનના યોગમાં જે જે એવા તત્વો જીવાત્મા આવ્યા એ જીવાત્મા ભગવાનના સ્વરૂપમાં ખેંચાય. પણ હું ઘણી વખત કહું છું, લોઢું જો કટાઈ ગયેલું હોય ને, એના ઉપર કંઈ આવરણ આવી ગયું હોય ને, તો એને લોહી ચુંબક કામ કરે નહીં. એટલે આ બધા ભગવાનના ભક્તો છે, ચોખ્ખા છે, એટલે ભગવાનના આકર્ષણે ખેંચાણા છે અને ભગવાનના મહિમાએ સમજી અને આજે સત્સંગની અંદર અગ્રેસર થયા છે, ત્યારે ચોક્કસ અમે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ કે આ સત્સંગ દિન પ્રતિદિન વૃદ્ધિને પામે, નિયમ નિશ્ચય પક્ષમાં દ્રઢ રહે અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે
ભગવાનનો ધર્મ ભક્તિ સહિત ભગવાનને રાજી કરવાનો જે દાખલો એ અવિરતપણે કરતા રહે અને આ કાર્યની અંદર જે કોઈ વિઘ્ન આવતું હોય એ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ વિઘ્ન દૂર કરી અને સર્વને રક્ષા પૂરી પાડે એવી આજના દિવસે પ્રાર્થના કરું છું. વધારે સમય ન લેતા પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા અશોકાદીવાળા પૂજ્ય માતુશ્રી વતી અમારા સારાય ધર્મપુર પરિવાર વતી દરેક હરિભક્તોને સત્સંગનો ખૂબ સુખ વધે અને આ આટલા મહોત્સવની અંદર જે દાતાઓએ જે સેવક સેવાભાવી ભક્તોએ તન મન ધનથી દાખલો કર્યો છે. કારણ કે અમે જાણીએ છીએ કે મુંબઈમાં આયોજન કરવું હોય એટલે એના માટે કેટલી ભાગદોડ કરવી પડતી હોય અને એમાં પણ પ્રથમ આયોજન જ્યારે થતું હોય ત્યારે સ્વાભાવિક રીતે એના માટે ઘણો દાખલો કરવો પડતો હોય એટલે જેને શ્રદ્ધાથી અને ભાવનાથી આ કરી છે આમાં ભગવાન સ્વામિનારાયણનો ચોક્કસ રાજીપો છે અને એ રાજીપો તમારા સુધી ભગવાન ચોક્કસ પહોંચાડે. દાતાઓને યજમાનને ભગવાન ખૂબ કૃપા કરે અને જે ભક્તોએ આવી અને આ પ્રસંગને કૃપાવી અને આનો લાભ લીધો છે સંતોએ ખૂબ સારા પ્રવચનો દ્વારા આપણને ભગવાનનો મહિમા સમજાવ્યો છે અને આવાલા ભક્તો એક દ્રઢ કરીને રાખજો. આપણે બધા તો નિમિત્ત છે, કરતા હરતા મહારાજ છે. મહારાજ ઈચ્છે ને તો પહેલા એમ વૃંદાવન ગોકુળની અંદર એમ થતું કે દર જ્યારે ઉત્સવ તહેવાર આવે ત્યારે ઇન્દ્રની પૂજા કરતા કૃષ્ણ ભગવાનને એમ થયું કે ઇન્દ્ર તો કાયમ પૂજાય, દેવતા છે, દેવતાઓના રાજા છે, કાયમ પૂજાય છે, પણ આ પથ્થરને પૂજાવું છે. મહારાજે નવી પ્રથા કરી કે આ ગોવર્ધનને પૂજવું. લોકોએ શું કર્યું? ગોવર્ધનને પૂજા. ઇન્દ્ર કોપાયમાન થયા, બારે મેં ઠાંગા કર્યા, પણ ભગવાને એની રક્ષા કરી. ભગવાનની આજ્ઞામાં રહ્યા તો એની રક્ષા ભગવાને કરી. પછી ખુદ ઇન્દ્ર કેમ ન આવે સામે? એમ આપણે જો દ્રઢતા ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યની અંદર હશે અને જીવનમાં દ્રઢ કરજો એવી સર્વ ભક્તોને ભલામણ કરી બધા હરિભક્તોનું કલ્યાણ થાય અને સર્વને ભગવાન પોતાના સુખે સુખ્યા કરે એવી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ સ્વામી મહારાજ.